શ્રી પ્રવચન સાર ગાથા 270 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 144.
હિંસાનો બંધ થાય, હિંસાને નિમિત્તે થતો બંધ નથી. હિંસા થાય છે તો પણ, કેમ કે ભાવબંધના અભાવમાં દ્રવ્યબંધનો અભાવ કદી હોય શકે? પ્રયત્નવંત છે ત્યારે ભાવબંધનો અભાવ છે, અબંધ દશામાં પરિણમ છે. અબંધ દશામાં છે એટલે એને દ્રવ્યબંધ પણ ઉત્પન્ન થતો નથી, સંબંધ નથી થતો. એટલે એને હિંસા માત્રથી પણ બંધ નથી. હિંસા માત્રથી એટલે હિંસા થતી હોવા છતાં એને બંધ થતો નથી. અશુદ્ધ ઉપયોગ તો અંતરંગ છેદ છે. અશુદ્ધ ઉપયોગ, બસ આ મૂળ વાત છે. ઉપયોગ ને અશુદ્ધતા થઈ, ઉપયોગમાં અશુદ્ધતા થઈ તે અંતરંગ છેદ છે. બસ ઉપયોગ ને રાગ સાથે સંબંધ થયો, એકત્વ નો સંબંધ થાય છે તો એને પૂરેપૂરો દોષ છે. મિથ્યા સહિતનો એ દોષ છે. પણ પોતાની અશક્તિ અને અસ્થિરતા પૂરતો પણ જે ઉપયોગ રાગ સહિત વર્ત્યો એ ખરેખર દોષ છે. છેદ છે એટલે ખરેખર દોષ છે. પોતાના આચરણમાં ત્યાં છેદ પડે છે. જેમ ઝાડને કુવાડી લઈને ફટકારવામાં આવે, કુવાડી ફળ મિત્ર મજબૂતથી છે પણ એમાં છેદ પડી જાય છે, એમ આત્મામાં ઉપયોગ થાય છે, ઘા પડે છે અંદરમાં, એમ કહે છે. ફુગાનીજી કેવું લખ્યું છે? ઉપયોગ બહાર નીકળા પોતાની શુદ્ધિ તો વર્તે છે ને, પણ જ્યારે આ કહે છે ત્યારે પણ શુદ્ધાત્મ પરિણતિ લબ્ધ રીતે અંતરંગ શુદ્ધિ તો વર્તે છે, પ્રગટ છે, છતાં ઉપયોગ બહાર નીકળ્યો એમ કે છે. લીનતામાંથી બહાર આવ્યો ઉપયોગ, જન્મ દૂધ દેખાય છે. એ બિલકુલ કોઈ અપેક્ષાએ આત્માને અનુકૂળ છે, જીનોક્ત વ્યવહાર છે માટે અનુકૂળ છે, એવું પણ ભગવાને સંમત કર્યું નથી. એવો વિષય છે. આ વ્યવહારનો ઝઘડો કરે છે ને, આ તો કહે છે કે સિદ્ધિ સહિતનો વ્યવહાર છે. એવા ઉપયોગ બહાર નીકળતા ઉપયોગને જમનો દૂધ જોવામાં આવે છે. જમનો દૂધ એટલે દૂધ હોય ને ચોડી લઈને આવે, અને જમનો દૂધ હોય મોતને ચોડી લઈને આવે એમ કે છે. આવી વાત છે, લાઈન જ આખી જુદી છે. એકાંત નિર્દોષતાની લાઈન છે. એને સંપૂર્ણ નિર્દોષ થવું હોય એનો વારો આવે એમ છે. એટલે એવું જેને ધ્યેય બાંધ્યું હોય એનો અહીંયા પ્રવેશ થાય. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત, શરૂઆત એટલે પ્રવેશ, એને અહીંયા પ્રવેશ મળે. બાકી બીજાનું આમાં કામ છે. બાકી સંસારમાં રખડતા જીવો ભલે રખડો, રખડો તો રખડો, એનો બીજો કોઈ ઉપાય છે એમ છે. પહેલી વાત લીધી છે, સૂત્ર જેવી વાત છે. અશુદ્ધ ઉપયોગ અંતરંગ છેદ, અશુદ્ધ ઉપયોગ અનુસ્વાર થઈ ગયો. અશુદ્ધ ઉપયોગ અંતરંગ છેદ, પરપ્રાણ વપરોગ બહિરંગ, બહિરંગ છેદ. અશુદ્ધ ઉપયોગ તો અંતરંગ છેદ છે, અને પરપ્રાણોનો વપરોગ એટલે બીજાના પ્રાણોનો વિચ્છેદ તે બહિરંગ છેદ છે. એમ બે પ્રકારના દોષ છે. પણ બીજા પ્રકારના દોષમાં અપેક્ષા લાગે છે. બહિરંગ બીજા બહિરંગ છેદમાં બીજાના પ્રાણનો વપરોગ રાગ સહિત ઉપયોગના કારણે થાય તો આને દોષ લાગે છે, નહીતર દોષ લાગતો નથી. એટલી અપેક્ષા છે, મર્યાદિત વાત છે. અને શુભાત્માથી ઉપયોગ છૂટે અને બહારમાં ઉપયોગ આવે તો એકાંત દોષ છે, બહારમાં હિંસા થાય ન થાય એની સાથે કઈ સંબંધ છે એમાં એવી મર્યાદા નથી, તે એકાંત છે, સર્વથા છે. અને પરપ્રાણ ને વિપરૂપ બીજા પ્રાણોની બીજાના જીવોના પ્રાણની હિંસા થવી એ તો અપેક્ષા એ દોષ છે. જો રાગ સહિત ઉપયોગ હોય તો દોષ છે, રાગ સહિત ઉપયોગ ન હોય તો એને દોષ ગણવામાં આવતો. પેલા એક સિદ્ધાંત બાંધો કે અશુદ્ધ ઉપયોગ તે અંતરંગ છેદ છે અને પરપ્રાણો નો વપરોપ તે બહુરંગ છેદ છે. તેમાં અંતરંગ છેદ જ વિશેષ બળવાન છે, બધો આધાર અંતરંગ દોષ ઉપર છે, બહુરંગ દોષ ઉપર બધો આધાર છે એમને. એ તો અંતરંગ દોષ ના સદભાવમાં બહુરંગ દોષ થાય ત્યારે એને સાથે જોડવામાં આવે છે. તેમાં અંતરંગ છેદ જ વિશેષ બળવાન છે, બહુરંગ છેદ ને અસ્તિનાસ્તી કરી. કારણ કે કેમ એમ છે કે પરપ્રાણોના વપરોપનો સદભાવ હો કે અસદભાવ હો, અશુદ્ધ ઉપયોગ વિના જીવ હોતો નથી. એવો અપ્રોત આકાર તેઓ પ્રસિદ્ધ થતો એટલે જાણવામાં આવતો અશુદ્ધ ઉપયોગ સિદ્ધિ કરે છે. આપસમાં અશુદ્ધ ઉપયોગ વિના હોતો નથી એવો જે અપ્રયત્ન આચાર અને અપ્રયત્ન આચાર વડે પ્રસિદ્ધ થતો જે અશુદ્ધ ઉપયોગ એની જાહેરાત થાય છે. એ શુદ્ધ ઉપયોગનો સદભાવ જેને વર્તે છે તેને હિંસાના સદભાવની પ્રસિદ્ધિ સુનિશ્ચિત છે. તેને નિયમથી હિંસાનો સદભાવ વર્તે છે સુનિશ્ચિતપણે એને હિંસા થઈ હિંસા કરી રહ્યો છે એમાં બીજો કોઈ વિકલ્પ કે અપેક્ષા પછી લાગુ પડતી નથી. એ નિયમબદ્ધ વાત થઈ. ફરીથી અંતરંગ છેદ એટલે અંતરંગ દોષ જ વિશેષ બળવાન છે અને બહુર્દોષ વિશેષ બળવાન નથી. તેનું કારણ આ છે કે બીજાના બીજા જીવોના પ્રાણોનો વ્યપરોપ એટલે નાશ, નાશ થાવ અથવા નાશ ન થાવ, અસદભાવ થાવ એટલે નાશ નો અસદભાવ હોય એટલે નાશ ન થાવ, એની સાથે કોઈ નિસ્બત નથી. હિંસાના સદભાવની પ્રસિદ્ધિ ત્યારે છે કે અશુદ્ધ ઉપયોગ હોય તો, એટલે રાગ જ હિંસા છે એમ થયું. જે કોઈ રાગ છે તે જ ખરેખર હિંસા છે, બીજા જીવોના પ્રાણ હણાવા ન હણાવા એ ગૌણ બાબત છે. ના તે રાગ છે પણ એ રાગ છે તે હિંસા છે. એટલા રાખવી જોઈએ કે શુદ્ધો ઉપયોગ રાખવો જોઈએ આમ સવાલ છે. અહીંયા હવે આ વાત છે, અહીંયા પ્રકરણ એ નથી ચાલતું કે અયત્ના રાખવી જોઈએ કે યત્ન રાખવી જોઈએ. એ બેની વાત હોય તો એમ કહેવાય કે જેમ તેમ ચાલે, જેમ તેમ બોલે, ગમે તેમ પ્રવૃત્તિ કરે, બીજા જીવોની હિંસા થાય ન થાય એની દરકાર કરે નહીં, એ તો યત્ન વગરની પ્રગતિ થઈ. માટે બીજા જીવોને દુઃખ ન થાય એનો પ્રાણ ન હણાય એની યત્ન રાખવી જોઈએ. તો એ પ્રકરણ આવ્યા નથી. જ્યાં જે વાત ચાલતી હોય એ અનુસાર ચાલે એ વાત છે. અહીં તો આચરણ એટલે શુદ્ધોપયોગને આચરણ કહ્યું છે. પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં ઉપયોગની પ્રવૃત્તિ થાય એને આચરણ અહીંયા કહ્યું છે. અને એવું આચરણ આચરવાનો ભગવાન જિનેન્દ્રનો ઉપદેશ છે. મહાવીર સ્વામી ભગવાન એ ઉપદેશ આપણે નિર્વાણ પધાર્યા છે, એમને એ ઉપદેશ આપ્યો કે ભાઈ તું શુદ્ધોપયોગ મારે દે, તારા માટે ભલું તો એ છે કે તું શુદ્ધોપયોગમાં રહેવાનો ઉદ્યમ રાખા કર. આવે છે अनुभव प्रकाश भले तो एक है के शुद्धोपयोग में उद्यम राखो ये भलू था, कोई पण राग में उद्यम खवो ये आत्मा ने माटे भलू था। बहु चोखो उपदेश है, एक मन में बहुत फाड़ दी बात है क्या एम कई गोल गोल राखी थे बात सीधी बात करी थे कि शुद्धोपयोग थी आत्मा में शुद्धता थाय छे અને એ શુદ્ધતા છે એ આત્માને હિતકર છે સુખકર છે અને અશુદ્ધ ઉપયોગ થતાં ભલે એ શુભોપયોગ હોય અશુદ્ધ ઉપયોગ એ ભલે અહિંસા પાળવાનો પ્રયત્ન બહારની યત્નાનો આચાર હોય પણ એ દુઃખ છે એ અશુદ્ધિ છે અને એ દુઃખ છે એમ કરવું એ ઉપદેશનો હોય એ સિદ્ધાંતનો હોય પણ ક્યાંક શાસ્ત્રમાં યજ્ઞા પાળવાનો ઉપદેશ આવે છે ને એમ થાય તો કે એ તો અયત્ના આચારને અપેક્ષાથી એમ કહેવામાં આવે છે એ મર્યાદિત વાત છે પણ એવા રાગમાં રહેવાનું એવો ભગવાનનો ઉપદેશ હોઈ શકે શું કહીએ કે પર પ્રાણોના વિપરીતનો સદભાવ હો કે અસદભાવ હો અશુદ્ધ ઉપયોગ વિના જે હોતો નથી અપ્રયત્ન અપ્રયત આચાર શું કહ્યું જે અપ્રયત્ન આચરણ છે એ અશુદ્ધ ઉપયોગ વિના હોઈ શકે અને જ્યારે આ તો મુનિયોગ્ય દશામાં તો અપ્રયત્ન આચાર એટલે એની લીનતા છૂટે છે એને અપ્રયત્ન કહેવામાં આવે છે અને લીનતા થાય છે તેને પ્રયત્ન કહેવામાં આવે છે એટલી વાત છે તો એ મુનિનો પ્રયત્ન ન હોય ત્યારે એની લીનતા છૂટે એમ કહે છે પ્રયત્ન હોય તો એ લીનતામાં જ રહી જાય બહાર આવે એવા અપ્રયત્ન આચાર વડે પ્રસિદ્ધ થતો અશુભ ઉપયોગ અપ્રયત્ન આચાર દ્વારા અશુભ ઉપયોગની પ્રસિદ્ધિ થાય છે રાગ ઉત્પન્ન થાય છે મુનિને તો કોઈ બહારનો સંસારનો અશુભ રાખતો હતો નથી એટલે એ પ્રશ્નનો અહીંયા ચર્ચા નથી પણ જે એને મુનિને ઉચિત જે શુભ રાગ થાય છે એ અશુભ ઉપયોગનો સદભાવ એને વર્તે છે અને તે અપ્રયત્ન આચરણના કાળમાં એની પ્રસિદ્ધિ થાય છે ત્યારે તેને હિંસાના સદભાવની પ્રસિદ્ધિ સુનિશ્ચિત છે ત્યારે એને હિંસા ગણવામાં આવી છે અને બહારમાં તો જે વાયુકાયના જીવો છે એ તો ભલે ગમે તેટલો શુભોપયોગ પાળે શુભોપયોગ હોય તો પણ હાલવા ચાલવાના નિમિત્તે બોલવાના નિમિત્તે કે કોઈ પણ પ્રવૃત્તિ વચનની અથવા શરીરની કોઈ પણ પ્રવૃત્તિ થાય એટલે વાયુકાયના જીવોની તો હિંસા થવાની ને થવાની તો એને હિંસાનો દોષ ક્યારે કે જયારે શુદ્ધો ઉપયોગમાં ન હોય ત્યારે રાગમાં આવે ત્યારે એ દોષ એને લાગુ પડે છે શુદ્ધો ઉપયોગમાં લીન થાય ત્યારે હિંસા થતી હોય તો પણ એને દોષ થતો અને તેવી રીતે ઉલટાવી નહીં છે અશુદ્ધ ઉપયોગ વિના જેવો હોય અશુદ્ધ ઉપયોગ વિનાનો જેવો હોય છે એ જે પ્રયત આચાર એ પ્રયત આચાર લીધો છે નીચે અપ્રયત આચાર ને પ્રયત આચારનો અર્થ કર્યો છે અશુદ્ધ ઉપયોગ વિના અપ્રયત આચાર કદી હોતો નથી માટે અપ્રયત આચાર જેને વર્તે છે તેને અશુદ્ધ ઉપયોગ અવશ્ય હોય જ છે આ રીતે અપ્રયત આચાર વડે અશુદ્ધ ઉપયોગ પ્રસિદ્ધ થાય છે જાણવામાં આવે છે અને અશુદ્ધ ઉપયોગ ન હોય ત્યાં જ પ્રયત આચાર એટલે પ્રયત્નપૂર્વકનું આચરણ હોય છે માટે પ્રયત આચાર એટલે પ્રયત્નપૂર્વકનું જે આચરણ તે વડે અશુદ્ધ ઉપયોગનો અસદભાવ પ્રસિદ્ધ થાય છે એટલે કે અશુદ્ધ ઉપયોગ ન હોય અને શુદ્ધ ઉપયોગનો સદભાવ ત્યાં પ્રસિદ્ધ થાય છે પ્રયત્નના ફળમાં શુદ્ધ ઉપયોગ છે અપ્રયત્નના ફળમાં અશુદ્ધ ઉપયોગ છે એને એમ થાય કે આ તો મુનિની વાત છે, આપણને ક્યાં લાગુ પડે છે, એમ નથી જોવાનું. જો મુનિને દોષ ને નિર્દોષતાનો આ પ્રકાર છે તો આ જીવને કેટલો પ્રયત્ન બાકી છે, અને ઘણો રસ્તો કાપવાનો હોય તો એને ઝડપ કરવી જોઈએ, એમ છે કે નહીં? બહારમાં દૂર જવું હોય, દૂરની મુસાફરી હોય તો એને લગતી તૈયારી કરવામાં આવે, સોનગર સુધી જવું હોય તો એને લગતી તૈયારી કરવામાં આવે, સમીર શિખર સુધી જવું હોય તો એને લગતી તૈયારી કરવામાં આવે, એમ છે કે નહીં? જેટલું દૂર જવું હોય એટલી તૈયારી વિશેષ કરવી જોઈએ, એમ છે કે નહીં? આપણને લાગુ પડતું નથી એમ કરીને માથેથી કાઢી નાખવા જોઈએ, સમજવાનો વિષય એટલો છે. તો મુનિ છે એ મુનિનું આચરણ છે એ બાહ્યપણે જુઓ તો જગતમાં બાહ્યાચરણમાં એનું મુનિનો તો જોતો જોડે હું નથી. વિનોક્ત વ્યવહાર જેને કહ્યો છે, જિનેન્દ્ર ભગવાને જેને સાધુ સાધક કયા, આત્માને સાધનારા સાધુ કયા, નમો લોહી સૌ સાવણ આવે છે ને, એવા જે સાધુનું બાહ્ય આચરણ છે એનો તો વિશ્વમાં ક્યાંય જોતો જડે નથી. એટલું બાહ્યમાં નિર્દોષ હોય છે કે તિલતુષ માત્ર પરિગ્રહ ને નહીં. એક અહીં તો રૂપિયા આવે તો રાજી થાય, ને રૂપિયા જાય તો દુઃખી થાય, છાતીમાં દુઃખ આવે છે માણસોને, હાર્ટ એટેક આવે. અહીં તો કહે છે કે તિલ તુષ માત્ર જઈને પરિગ્રહ નથી, રાજ પાઠ હોય સુદાવવા ભીડાવવા અન્ય કોઈ લઈ જાવવા છે ને મસ્તી, એ તો જેની દુઃખદ સ્થિતિ છે, દુઃખદ સ્થિતિ બહારમાં જોતા જ ખબર પડે, અને અંતરંગમાં પણ એ પ્રકારની વૃત્તિને બહારમાં સંયોગને અને સંયોગ નહીં તો વૃત્તિ પણ એને અનુસરતી અંતરંગમાં, કે જેને ઉદાસ ઉદાસ છે આખા જગત છે, ક્યાંય પણ અપેક્ષા વૃત્તિ બાહ્ય પદાર્થ ઉપર જેની નથી. જરૂરિયાત ઉપર બધી તકલીફ ઉભી થાય છે, જરૂરિયાત ઘણી છે અને જરૂરિયાત ન મળે, જરૂરિયાત અનુસાર ન મળે તો દુઃખી દુઃખી થઈ જાય. અપેક્ષા વૃત્તિ ઉડાડી છે, સાધુની વાત છે ને, જેને નિરપેક્ષ આત્માના આધારે અપેક્ષા વૃત્તિ ઉત્પન્ન થતી એ નિર્દોષ આચરણ છે. એવું નિર્દોષ આચરણ છે એમાં પણ હવે એની આ રમત અંદરમાં શું થાય છે એની વાત કરે છે, એ જેટલો ઉપયોગ બહાર આવે છે એને દોષ જોવે છે, પૂર્ણ થવું છે ને. મુની દીક્ષા લીધી છે તો દીક્ષા પાડવા ખાતર દીક્ષા નથી લીધી, પૂર્ણ થવા માટે એ સાધુ પદમાં આવ્યા છે, એ ક્યાંય અધૂરા રહેવા માટે ત્યાં આવ્યા છે, એમ છે. આ પંચમ કાળ છે અને મોક્ષ થતો નથી માટે સંકળવા દીક્ષા લીધી અને દુઃખી થવું, હે એમ છે. એ તો એ વસ્તુ જ ઉપયોગમાં રહી શકે એવી સ્થિતિ જે જીવની હોતી નથી. શું કે છે કે તેવી રીતે અશુદ્ધ ઉપયોગ નહીં, તો સાધુ તો જગતમાં જેટલા ધર્મ મતના સંપ્રદાય છે બધામાં પોતપોતાના કહેવાતા સાધુ, પણ બાહ્યાચરણની નિર્દોષતામાં જેને મેળવણીમાં પણ સરખામણી કરી શકાય, એક વખત એપેરન્સ થી એવો છે એનો કે પરિગ્રહ તો તિલતુષ માત્ર નથી, પરંતુ આહાર વિહાર નિહાર બોલી સૂવું બેસવું ચીજ લેવી મૂકવી જેટલી કોઈ શરીરની પ્રવૃત્તિ એ તમામ પ્રવૃત્તિમાં અંતરંગ અને બહિરંગ દોષ ન થાય એ પ્રયત્ન સિવાય જેના બીજા ઉપયોગમાં બીજી કોઈ વિષય છે નહીં. દોષ અને નિર્દોષતા એ સિવાય જેનો ત્રીજો વિષય છે નહીં. અનુકૂળતા પ્રતિકૂળતાનો વિષય ખરાબ કયો છે? ક્યાં અનુકૂળતા છે ને ક્યાં પ્રતિકૂળતા છે? એ જગતના જીવોનો જે વિષય જેના સિવાય બીજો વિષય નથી. સંસારીને અનુકૂળતા અને પ્રતિકૂળતા સિવાય બીજો કોઈ વિષય નથી. અને જેને એ સિવાય એ જ વિષય નથી ને એ સિવાય દોષ ને નિર્દોષતાનો એટલો પ્રકાર છે. જરાક ઉપયોગ બહાર આવે તો દોષ, દૂષિત પ્રવૃત્તિ અશુભ કરે છે એ તો પ્રશ્ન જ નથી, કેમ કે સર્વ સામગ્રીનો ત્યાગ થાય. ઉપયોગ બહાર આવે અશુભ ઉપયોગ થાય તો દોષ, શુદ્ધ ઉપયોગમાં નિર્મળ પરિણામમાં આવે નિર્મળ ઉપયોગ થાય તે નિર્દોષતા. કેવી રીતે અશુભ ઉપયોગ વિના, ઉપયોગની અશુદ્ધતા વિના જે હોય છે, આમ તો શું છે કે જે કર્મની પ્રકૃતિ છે એનો સ્વાદ છે રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા લોભ, એ બધા કર્મ સ્વભાવ છે. ઉદ્ગળ રચકણના એ કર્મ સ્વભાવ છે. આત્મ સ્વભાવ તો ક્યાંય છે નહીં. સ્વભાવ એવો તો આત્માનો ત્રણ કાળમાં નથી. હવે જે કર્મ સ્વભાવ છે એ કર્મ સ્વભાવ ઉદયના કાળમાં વિપાક રૂપે છે ત્યારે ઉપયોગ સંબંધ કરે છે બે પ્રકારે. એકત્વ થઈને અને એકત્વ ન થાય તો મચક ખાય ને અસ્થિરતા લાવીને, બસ આ બે પ્રકારે છે. અશુદ્ધ ઉપયોગ એટલે શું કહેવા માંગે છે કે ઉપયોગ દ્વારા એટલે જ્ઞાનોપયોગ દ્વારા જીવ ઉદય સાથે સંબંધ કરે છે, સંબંધ જોડે છે બે પ્રકારે. એ પોતાને ભૂલીને એકને તલ્લીન થઈને અને એક મચક ખાઈને. પોતાને ન ભૂલે તો પણ મચક ખાઈ જાય તો એને સંબંધ થાય. મચક ખાવું એટલે જીતી જવું. માણસ ચાલતા ચાલતા ક્યાંક જીતી જાય, પડી ન જાય, પડી જવું બીજો વિષય છે અને મચક ખાઈ જવી બીજો વિષય છે. થોડું ઢીલ થઈ જવી, ઢીલું મૂકવું થોડું, પૂરેપૂરું એકત્ર થઈ જાય. કોઈ મોહ થી વાત થતી છે પછી તો નીચે લીધું છે કે આ રીતે મોહ પછે તેને બદલીને રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ કર્મ નોકર્મ મનોવચન કાળ શ્રોત્ર ચક્ષુ ગ્રંથ સ્પર્શન થોડું પદના વ્યાખ્યાન કરવા. એ પાછું નીચે છેલ્લે લીધું છે. આ મૂળ કર્મ છે તે જળ પૂજગળ દ્રવ છે. શું કહ્યું? મૂળ કર્મ છે તે જળ છે અને પૂજગળ દ્રવ છે. તેનો ઉદય કલુષ ભાવ રૂપ છે, એનો વિપાક આવે છે. મલિન કલુષ એટલે મલિન દુઃખદાયક વેદના આકુલતા રૂપ છે તેનો ઉદય. તે ભાવ પણ એ જે કલુષ એનો સ્વાદ એવો છે જે આકુલતામાં અનુભવાય છે એ મૂળ કર્મનો સ્વાદ છે એમ કે છે. તે ભાવ પણ મૂળ કર્મનો ભાવ હોવાથી, આત્માનો ભાવ નો મૂળ કર્મનો ભાવ હોવાથી ઉદગળ નો જ વિકાર છે. શુદ્ધ ઉદગળ દ્રવ નથી, ઉદગળ વિકાર છે. કેમ કે તો કર્મ ભાવે પરિણમો છે ને, પૂજ્ય પરમાણુ ત્યાં એટલે વિકારી ભાવે પરિણમો છે. શુદ્ધ પરમાણુ ના તો એનો પરિપાક હતો નથી. આ ભાવક નો ભાવ છે, ઉદગળ કર્મ ભાવક છે, અને મૂળ ભાવ નો ઉદય કે ભાવક નો ભાવ છે. તે એ જે ભાવક નો ભાવ, તે જયારે આ ચૈતન્ય ના ઉપયોગ ના અનુભવ માં આવે છે, આયામ છે, ત્યારે ઉપયોગ ઓછું થાય છે. ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદી રૂપ મલિન દેખાય છે, એવું ભ્રાંતિગત મને ભાષે છે. જેમ ઠંડી મને લાગે છે, મને અનુભવાય છે, ત્યારે તદાકાર રાગ દ્વેષ સહિતનું પરિણમન ઉપયોગમાં થાય છે. જણાવતો ન થાય, માત્ર ભિન્ન થઈને જ્ઞાતાપણે જાણે તો ઉપયોગ તેમાં થતો નથી, પણ મને લાગે છે, મને થાય છે, મને અનુભવાય છે. ઠંડી મને લાગે છે, તાળ મને વાય છે, ઠંડીનો અનુભવ મને થાય છે. જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ થતો હોવા છતાં મને પરબ્રહ્મનો અનુભવ થાય છે. એટલે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં જયારે ભાવકનો ભાવ આવે છે, ત્યારે એમ કહે છે કે મને મોહ થાય છે, મને મોહ થયો એમ એને લાગે છે. ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદી રૂપ મલિન દેખાય છે, ત્યારે એને ઉપયોગ ઉપયોગપણે સ્વચ્છ રહ્યા છતાં એને મોહના પરિપાકનો કર્મના પરિપાકનો એમાં ફોટો પડેલો હોવા છતાં, જેમ ઠંડા વાતાવરણનો ફોટો જ્ઞાનના ઉપયોગમાં પડે છે. જ્ઞાન ક્યારે ટાઢું પડતું નથી, કેવું થતું નથી, ત્યારે એને રાગાદિરૂપ મલિન દેખાય છે. ત્યારે એને પોતે રાગ રાગી થયો છે એવો અનુભવ થાય છે. જેમ મને ઠંડી લાગે છે એવો અનુભવ થાય છે. એ બાણું ત્રણ ગાથામાં એવી વિષય છે. તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી પૂજ્ય પરિણામની અવસ્થા, તે પ્રકારનો એટલે જે પ્રકારની એની અવસ્થા હોય, ઠંડી ગરમ રાગ દ્વેષ એ પ્રકારનો અનુભવ કરાવવાનો એનામાં સામર્થ્ય, કેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ ઉદ્ગળ પરિણામની અવસ્થા, જીવ પરિણામની અવસ્થા નહીં એમ કે છે. તે અવસ્થાથી તે અવસ્થા પૂદગળથી અભિન્નપણાને લીધે તે અવસ્થા પૂદગળ સાથે અભિન્ન છે, અને આત્માથી સદા અત્યંત ભિન્ન છે. રાગ દ્વેષ સુખ દુઃખ હરખ શોક એ પૂદગળ પરિણામની અવસ્થા છે. આ દુઃખાચાર અનુભવવા જેવો વિષય છે, કે આ જીવની અવસ્થા કે આ અજીવની અવસ્થા, નીચી કોઈ વેદના થતી હોય, કોઈ કાળી વેદના થતી હોય, ત્યારે પૂજ્ય પરિણામની અવસ્થા છે. અને પૂજ્યની સાથે અભિન્ન છે, અને આત્માથી અત્યંત ભીન છે, જ્ઞાનથી અત્યંત ભીન છે. મોટર તો મુનિને નીચી કરી દે તો એ રાડ બી મૂકેલા વગર રહી શકે નહીં. આ તો રાગને લઈને રાડ કરે છે, એ મને કરી દેવો પણ નથી જોવામાં આવતું કે એક જ માણસ ને 100 ડિગ્રી તાવ આવ્યો હોય ને રાડ ગુમ કરે, અને એ જ ને 3 ડિગ્રી તાવ આવે છે એમ કે કઈ નથી મને જાણે કઈ છે, શું એનો અર્થ છે? આ તો માપી શકાય એવી ચીજ છે કે નહીં થર્મોમીટરમાં? હે, પણ એ ઓલો પેલો એકદમ ઉપાધી પકડે છે, એ મને કઈક થઈ ગયું રે, થઈ ગયો, મરી ગયો રે, મરી ગયો, ત્યાં પણ હજી 100 ડિગ્રી તાપમાં હું મરી ગયો, પણ ઓલું 103 હોય તો મને કઈ ખબર નથી પડતી. માણસ લૌકિક રીતે એમ કે છે કે બીજું મનોબળ આનું મજબૂત છે, આનું મનોબળ નબળું છે એમ કહેવાય છે. એનો અર્થ શું થયો કે વસ્તુ સ્થિતિ એથી હલકી હોય કે ભારે હોય એની સાથે નિસ્બત રહેતી છે કે નહીં? સ્પષ્ટ વાત એમ ભિન્ન છે અને ભિન્ન જાણનાર ને તકલીફ નથી, અને ભિન્ન હોવા છતાં અને અભિન્ન જાણતા હિસાબ વગર ની તકલીફ ઉભી થાય છે. સદા અત્યંત ભીન છે લખ્યું છે કે નહીં? પણ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપ પૂદગળ પરિણામની અવસ્થા પૂદગળથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય કોઈ કાળે ને ઉદયના કાળે પણ સદાય અત્યંત ભીન છે, અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ, અનુભવ એટલે જ્ઞાન, આયા આત્માથી અભિન્નપણાને લીધે ઉદગળથી સદાય અત્યંત ભિન્ન છે. એટલે કે જ્ઞાન ભિન્ન છે, આત્માથી અભિન્ન છે, અને જ્ઞાન પર પૂદગળની અવસ્થાથી ભિન્ન છે. આ લખ્યું છે એમની વસ્તુ સ્થિતિ એમ જ છે. જયારે અજ્ઞાન ને લીધે હવે એને પોતાને એ ભિન્ન ભિન્નનું ભાન નથી, ત્યારે આત્મા તે રાગ દ્વેષ સુખ દુઃખ આદિનો અને તેના અનુભવનો એટલે તેના જ્ઞાનનો પરસ્પર વિશેષ ન જાણતો હોય, ત્યારે જુદાપણું ન જાણતો હોય, ત્યારે એકપણાના અધ્યાસને લીધે એટલે ભ્રમણા થઈ જતી હોવાથી અંધારામાં ચીજ સુવાળી અડી જાય અને એને એમ થાય કે મને સર્પનો સ્પર્શ થયો, તો સર્પની ચામડી સુવાળી હોય ને, અને ગમે એ કપડું હોય, ગમે એ કઈક એવો સ્પર્શ થઈ ગયો, અરે આ સર્પ લાગે છે, શું થાય? એને એમ થાય કે મને સર્પ કરડ્યો, હજી તો અડ્યો અડ્યો નથી, સર્પે નથી ને કાંઈ નથી, એવું છે. અભ્યાસ થાય ત્યારે બધું આમ થાય છે, એને પોતાની ખબર નથી કે હું ત્રિકાળ અવ્યાબાધ સ્વરૂપ છું, મારા આત્મ સ્વરૂપને વિશે કોઈ પ્રકારે બાધા પહોંચાડી શકાતી કોઈ પણ દ્વારા, હે બસ પછી નિશ્ચિંત છે. આવી વાત છે, શ્રદ્ધા કર્તવ્ય છે, જ્ઞાન કર્તવ્ય છે, આચરણ કર્તવ્ય છે. અને શ્રદ્ધા કર્તવ્ય છે એટલે શ્રદ્ધા આચરણ રૂપે કર્તવ્ય છે. શું કહ્યું? શ્રદ્ધા આચરણ રૂપે કર્તવ્ય છે, એમ એમ કર્તવ્ય છે, કર્તવ્ય છે એમ નહીં. શ્રદ્ધાનો રાગ કર્તવ્ય નથી, શ્રદ્ધા આચરણ રૂપે કર્તવ્ય છે, એમાં શ્રદ્ધાનું આચરણ સાથે સાથે આવે. પરસ્પર વિશેષ ન જાણતો હોય ત્યારે એકપણાના અભ્યાસને લીધે શીત ઉષ્ણની માફક, જેવો લીધો અર્થાત જેમ શીત ઉષ્ણ રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે, કોઈ જીવ ઠંડાપણે પરિણમી શકે નહીં કે કોઈ જીવ ગરમપણે પરિણમી શકે નહીં, કેમ કે શીત રૂપે ને ઉષ્ણ રૂપે થવાનો એનામાં ગુણ કે સ્વભાવ નથી. એટલે કોઈ ટાઢો પડે કે કોઈ ઊનો થાય, તાવ આવે ત્યારે જીવ ઊનો થાય, શરદી લાગુ થાય ત્યારે જીવ ટાઢો પડે, એ અશક્ય છે. ન ભૂતો અને ભવિષ્યતિ એવું બની શકતું નથી. અશક્ય ને શક્ય કરવા કરી શક્ય કરવાના પ્રયત્ન થી દુખી થાય છે, મિથ્યા પ્રયત્ન છે. અશક્ય તો શક્ય થઈ શકે નહીં, અને એ શક્ય હોય તો એને અશક્ય થઈ શકાય નહી. આ તો એનો જૂઠો પ્રયત્ન છે દુખી થવાનો, બીજું કઈ નથી. અર્થાત જેમ આત્મા દ્વારા શીત ઉષ્ણ રૂપે પરિણમવું અશક્ય છે, તેમ જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા રાગ દ્વેષ સુખ દુઃખ આદિ શું કહ્યું કે જો આત્માને સ્વભાવથી જોવામાં આવે તો તને તારો આત્મા એવો દેખાશે, એવો છે એટલે એવો દેખાશે કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે આને પરિણમાવી શકાય નહીં. પરિણમાવ્યો હોય તો પણ કેમ કે એ અશક્ય છે. આમ છે એવા રૂપે અશક્ય છે, જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે એવા જે રાગ દ્વેષ સુખ ને દુઃખ તે રૂપે અજ્ઞાન આત્મા વડે પરિણમતો થતો. જ્ઞાન નું અજ્ઞાનત્વ પ્રગટ કરતો હતો એમ છે. પોતાને ભૂલીને અજ્ઞાની થઈને જ્ઞાન નું અજ્ઞાન પણ એટલે હું જ આવો છું, હું જ જડ છું, હું જ ટાઢો છું, હું જ રાગી છું એમ પરિણમતો થતો થતો એમ અજ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, પોતે જડ રૂપે જડમય થયો થકો, મુખ્ય અનુભવ કરતો થકો. આ હું રાગી છું અર્થાત આ હું રાગ કરું છું ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો અથવા જગતના બધા કાર્યનો પોતે પોતાને કરતા પ્રતિભાસે હું આમ કરું છું, હું રાગ કરું છું, હું રાગના કાર્ય કરું છું, હું ફલાણું કરું છું. વસ્તુતા એ કઈ કરી શકતો માને તો નથી કરી શકતો ને ન માને તો પણ નથી કરી શકતો એવું વિશે છે. એ બાણું છે એ અહીંયા લીધું ને કે જયારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદી રૂપ મલિન દેખાય છે. આ છત્રી ગાથાનો ભાવ છે. જયારે ઉપયોગના અનુભવમાં આવે છે કર્મનો ઉદય નવ કર્મનો રાગ કર્મનો દ્વેષ કર્મનો ત્યારે હું જ્ઞાન માત્ર છું એવું એને અનુભવ ન રહે તો એ પોતે હું રાગી છું એવો અનુભવ એને આભાસથી અધ્યાસને લઈને થાય છે. જ્યારે તેનું ભેદ જ્ઞાન થાય કે ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો જ્ઞાન દર્શન ઉપયોગ માત્ર છે, ભેદ જ્ઞાન થવામાં આ સમજણ છે કે હું ચૈતન્ય મારી શક્તિ એની વ્યક્તિ એટલે દશા એ તો જ્ઞાન દર્શન ઉપયોગ માત્ર છે. આમ જયારે વિધિની પદ્ધતિ આવે છે ત્યારે આમ છીલીએ છે તો જો ભાઈ તારા જ્ઞાન દર્શન ઉપયોગ દ્વારમાં તારા સ્વભાવને તું જો કે તું ચૈતન્યમય છો આમ આવે છે અનુભવ પ્રકાશમાં. પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે, કેવી રીતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે તે અહીંયા કહીએ છીએ એમ કરીને આ નિરૂપણ ચાલે છે. નિજ સ્વરૂપનો વિલાસ સુખ સ્વરૂપનો અનુભવ કેવી રીતે કરે તે કહીએ છીએ એમ કરીને વાત લીધી છે કે નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે એક સામાન્ય વાત છે પણ કેવી રીતે કે દર્શન જ્ઞાન ચેતના નો પ્રકાશ ઉપયોગ દ્વારમાં દ્રઢ ચિંતવે, આપનું વાક્ય પડ્યું છે. ઉપયોગ દ્વાર છે દરવાજો, દ્વાર એટલે દરવાજો, દરવાજામાં આવી જાય એમ કે છે, પછી અંદર દાખલ થવાશે, બાર ફટકે છે ને. ઉપયોગ દ્વારમાં આવીને જ્ઞાન દર્શન નો પ્રકાશ, પ્રકાશ એટલે સ્વભાવ છે, એને પોતાના ઉપયોગ દ્વારમાં દ્રઢ ચિંતવે, તો એ સ્થાનમાં દ્રઢપણે ચિંતવે કે મારા ઉપયોગમાં જ્ઞાન દર્શન વ્યક્ત છે, એવો સ્વભાવ મારો એટલે એવો હું છું, એવા દ્રઢ ચિંતવનથી સ્વભાવના ઉપયોગ દ્વારના અવલોકન દ્વારા દ્રઢ ચિંતવનથી આ પ્રયોગનો વિષય છે, વિકલ્પનો વિષય નથી. ફક્ત ચિત્ત પરિણતિથી સ્વરૂપ રસ હોય છે. આ ચૈતન્ય રસ ધ્યાનમાં કેમ જામે છે એનો અહીંયા પ્રકાર દીધો છે કે એવી ચિત્ત પરિણતિથી સ્વરૂપ રસ, આત્મરસ, ચૈતન્ય રસની ઉત્પત્તિ થાય છે. એ આખી દુનિયા ગાયબ થઈ જાય છે અંદરથી. આમ બહાર જુઓ તો આખી સૃષ્ટિ દુનિયા રચીને બેઠો છે. આ મારું ફલાણું, આ મારું ફલાણું, આ મારું ફલાણું, આટલું મારું, આટલું મારું, એ પથરા કરીને બેઠો છે ને. અહીંયા કહે છે કે ઉપયોગના ઉપયોગના દ્વારમાં દર્શન જ્ઞાન નો પ્રકાશ દ્રઢપણે ચિંતનવાથી ચિત્ત પરિણતિમાં સ્વરૂપ રસની ઉત્પત્તિ, આત્મરસની, ચૈતન્ય રસની ઉત્પત્તિ થાય છે. આ એમ જામે છે પરિણતિ, એમાં એને લીનતા આવી જાય છે. ચિત્ત પરિણતિથી સ્વરૂપ રસ હોય છે અને એ રીતે દ્રવિગુણ પર્યાયને યથાર્થ અનુભવવા, એ જ અનુભવ છે, એનું નામ જ અનુભવ છે. અનુભવ બીજી કોઈ ચીજ છે કરીને વાત લઈ લે.